તારીખ 9/7/1991 શ્રી ચિદવિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 24.
કોઈ પણ વિષય ક્યારે લંબાય કે જ્યારે એનો રસ આવે ત્યારે. નથી લંબાતો એનો અર્થ શું કે રસ નથી થતો? રસ ક્યારે આવે? જીવને હિત પાસે તો આવે. કોઈ જીવને રસ ક્યાં છે? પોતાનું સુખ છે, પોતાનું હિત છે ત્યાં રસ છે. જ્યાં પોતાનું સુખ ને પોતાનું હિત નથી ત્યાં રસ નથી. ગામનું 6 માળનું મકાન જઈને ક્યાં રસ આવે છે? પોતાનું જેટલું છે તેટલું સરખું રાખવાનો રસ નથી. બધું વ્યવસ્થિત રાખવા, આપણા ઘરમાં જેટલું છે એટલું બધું વ્યવસ્થિત રાખવા, એ કાર્યમાં રસ આવશે. ભલે નાનામાં નાનું, પરંતુ પોતાપણું છે. મારું હિત છે, મારું સુખ છે એમ લાગે તો રસ આવે અમને હજીએ. અને એવો રસ આવે કે એ રસ છોડવો ગમે, બીજા કામમાં એ રસ ચાલુ રહી જાય. પણ એમાં રસ નો રહે, આમાં આનો રસ ચાલુ રહી જાય. આ એવો રસ છે. એને બ્રહ્મરસ કહે છે. એ રસ એવો છે ને પૂછે, એને બીજી ગમે એ કરે તો એ રસ છૂટતો. હરિરસ કહે છે એને. આ ઈશ્વર કરતા વાળા એને હરિરસ કહે છે. એક વાર હરિરસ ચાખ્યો પછી બીજું કઈ એને ભાવે નહીં. એવા તો એ લોકો હોય છે. કલ્પનામાં આટલા બધા કામ નહીં થાય. કોઈ બીજો આત્મા પરમાત્મા કોઈ બીજો મળે એમ નથી, પણ છતાં એટલા
સાહસ ખેડવાની જે વાત આવે, સાહસ ખેડવાની એ પણ પરિણામમાં જ સાહસ ખેડવાની વાત. પરિણામ સાહસ, પરિણામમાં અંતરંગમાં ક્યાંથી
માણસ બીક લાગે છે કે ભાઈ આપણું ધ્યાન ધંધામાં ઓછું થઈ જશે તો આપણો ધંધો બગડી જશે તો એમાં કાંઈ નુકસાન જશે તો આમ લાગે છે. એવા બધા વિકલ્પો ઉત્પન્ન થવાના નહીં, બધું આવવાનું. કારણ કે એ બધી મમતા જે રસ લીધા છે એટલે જેવા આ બાજુ વળશે ને એટલું બધું આમાં આવવાનું છે. શું સામે પોતાના પરિણામ આવવાના જ છે ભાઈના. અને એ બધી અંદરની જે જેને એમ કહીએ કે એક વિગ્રહ શરૂ થાય છે, એક ઘર્ષણ શરૂ થાય છે પોતાના માન્યતા અને પોતાના પરિણામ સાથેના, પોતાના રસ સાથેના લડાઈ શરૂ થાય છે. એક વખત તો લડાઈ લડવી જ પડે એમ છે અંદર. એ વગર અંદરના દુશ્મન મરે એવું નથી. અરે એમ તાણ ક્યાંથી ભૂલી જશે? અંદરના દુશ્મનોને હણી નાખ્યા. કેવી રીતે હણી નાખ્યા? કે નિર્દય થઈને હણી નાખ્યા. એમાં પછી દયા નથી રાખી. આમ દયાના સાગર છે, પણ પોતાના દુશ્મનને હણવામાં નિર્દય થઈને નવરિયંતાના, એનું નામ રિયંતાનું છે. દુશ્મન તો એની સામે તો લડવું જ પડે. બીજો રસ્તો આવશે, બધા સામે આવશે. જેટલા જેટલા ભાવ ભાવ્યા છે પોતાના સ્વરૂપથી વિરુદ્ધ, અને જે જે રસ લીધા છે એ રસ વિપાકથી, જે જે કર્મો બંધાણા છે એ વિપાક આવવાના સામે, એ પ્રકારના ખેંચાણ પણ થવાના પરિણામ. પણ પોતે શક્તિવાળો ગણો છે, અનુપ શક્તિનો ધણી છે. ગમે તે સામે આવે તો પહોંચી વળે એવો છે. પહોંચે પણ લડવું પડે, ન લડેવું લડવું તો એને પડે. એક વાર તો અંદરમાં ઘર્ષણ થાય થાયને થાય. લડાઈમાંથી પસાર થાય ને લડાઈ જીતી જાય પછી શાંતિ છે, પછી રસ્તો મોકળો છે. એક વખત તો સામે લશ્કર આવવાનું છે અને એની સામે બરાબર લડવાનું છે. આખા જગતને જીતવું સહેલું છે, અંદરના દુશ્મનોને જીતવા એટલા સહેલા નથી એમ કહે છે. હરિનો માર્ગ છે પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું, આ માર્ગે ચડવું હોય તો માથું મૂકવાની છે તારે તૈયારી એમ કે છે. એક વાર માથું ઉતારીને દેવું હોય તો દેવા તૈયાર છે. એક મરણીયો સોને ભારે પડે એમ કે છે કે નહીં, મરવા તૈયાર છે એટલે ખલાસ, એવી તૈયારી. આ લોકોને શીખવામાં એક આવે છે ઐતિહાસિક પ્રસંગ, ગુરુ ગોવિંદસિંહ મુસલમાનોનો રાજ, એમની વસ્તી વધતી જતી હતી, એ લોકો બધાને મુસલમાનો માનતા હતા, હિન્દુ સ્ત્રીઓને પરણી જતા મુસલમાન કરતા લશ્કર નદીની સામે સામે પડાવું તો આ બાજુ મોટું મોગલ સૈનિક રહ્યું હતું, આ બાજુ બહુ નાનો શીખોનું સૈન્ય હતું, સામે સામે લડે તો હારી જ જાય એમાં કઈ બીજો પ્રશ્ન હતો જ નહીં. પણ વચ્ચે નદી હતી એટલે ઘા દૂર ભાવ કરતા હતા, બધા તોપના ગોળા ને પિસ્તો બધા. વચ્ચે મોટી નદી હતી, એક દી રાતે ગુરુ ગોવિંદસિંહ થયા એને મિટિંગ કરી રાત્રે 12 વાગે. તો એ માથું ઉતારીને હું એમ કહું કે અત્યારે તમે તમારા હાથે મને તમારું માથું ઉતારીને દો, તો પોતાની પોતાની ચોપડી પકડીને પોતાની તરવારથી ડોકું ઉગાડી દે અને કે લ્યો આ મારું માથું, એટલા મારી હારે રે, બાકીના બધા અહીંથી રહ્યા જાય, મારી હારે લશ્કર મારા લશ્કરમાં માથું ઉતારીને દે એટલા એક બાજુ આવી જાય, બાકીના બધા ઓના ઘરે રહ્યા જાય, તમારા કુટુંબ પરિવાર બધા રહ્યા જાય, અહીંયા મારી હારે કામ નથી. એટલે કે મારો હુકમ થયો એ પ્રમાણે તમે બધા માથું ઉતારી દેવા તૈયાર છો, નીકળ્યા મુખમાં છો. એટલા નીકળ્યા એને એમ કીધું કે રાત્રે 12 વાગ્યા છે, મૂકો નદીમાં પડતું અત્યારે કરીને સામે વ્યાજ આપો, અડધી કલાક કલાકમાં તમે સામે કાંઠે પડશો, આખું સૈન્ય મૂકવું પેલા મૂકું સૈન્ય, ઊંઘ તો સૈન્ય છે ને તૂટી પડો કહેવાય છે કે જો આ લડાઈ શીખ ન લડ્યા હોત તો અત્યારે બધા મુસલમાનો હિન્દુસ્તાનમાં હિન્દુ જ ન લડે એમ કે છે. એ લોકોની ભાષામાં બધા મુસલમાન કરી નાખ્યા હોય, કોઈ હિન્દુ નો બચ્ચો જીવતો ન હોય બદલાવીને મુસલમાન કરી નાખ્યા, એક હાથમાં તલવાર ને બીજા હાથમાં પૂરા, બહુ મુસલમાન થાય છે તલવાર મારી નાખવાનું કે એવી પરિસ્થિતિમાં. તો આ તો એક બહારનો પ્રસંગ હતો, દેશનો જાતનો સંપ્રદાય ટકાવવા તૈયારી તો પૂરેપૂરી, મારા આત્માના હિત કરવા માટે હું કોઈ પણ કામ કરવા તૈયાર છું. મારું હિત થતું હોય તો મારે એમાં બીજો વિકલ્પ કરવાનો છે. સ્વરૂપમાંથી દર્શન જ્ઞાનનો પ્રકાશ ઉઠે છે, તે દર્શન જ્ઞાન પરપદને જાણીને મુક્ત થાય છે, પરપદને પર ઉન્મુખ થઈને કર્મને અવલંબિત થઈને જાણતા એ અશુભ થાય છે. કેમ કે પરમેશ્વર રૂપે ત્યાં જાણે છે, પરમેશ્વર રૂપે ત્યાં જાણતો નથી માટે અશુદ્ધ થાય છે. અશુદ્ધતા તો મેળવણીથી થાય ને, મેળવી લઈએ છીએ, જાણતા એને પોતાની સાથે મેળવી લઈએ છીએ. અથવા પોતાના સ્વરૂપ લક્ષ્ય વગર પરને જાણે છે માટે અશુદ્ધ થાય છે. સ્વરૂપ લક્ષ્ય પરના જાણવામાં પરનું પરપણ ગણાય છે, એટલે અશુદ્ધતા જાણવાથી નથી થતી. અહીં એકનું વિશેષ છે કે જ્યાં રાગાદી પરિણામ રૂપે દેખવું જાણવું છે ત્યાં વિશેષ અશુદ્ધતા છે. એવું કહ્યું ને, પરને દેખે જાણીને અશુદ્ધ થાય છે, એટલી વાત વિશેષ અહીંયા સમજવી કે રાગાદી પરિણામ રૂપે દેખવું જાણવું થાય છે. રાગના અભિપ્રાયથી, દ્વેષના અભિપ્રાયથી, ઇષ્ટ અનિષ્ટના અભિપ્રાયથી દેખવું જાણવું થાય છે ત્યાં અશુદ્ધતા વિશેષ છે. સામાન્ય પદ્ધતિની દશાથી દેખે જાણે છે ત્યાં સામાન્ય અશુદ્ધતા છે, એટલે પરસંમુખતા થાય છે, એટલી અશુદ્ધતા થાય છે. પણ રાગના અભિપ્રાયથી કે દ્વેષના અભિપ્રાયથી દેખવું જાણવું થાય ત્યાં તીવ્ર અશુદ્ધતા, કેમ કે અભિપ્રાય પૂર્વક એને રાગ દ્વેષ થયો છે, અને એક અભિપ્રાય વિના પણ રાગ દ્વેષ થાય છે, એમ બે પ્રકાર. ચોથા ગુણ સ્થાન વાળાને એક દેશ ઉપયોગની સંભાળ થઈ છે, ત્યાં તેને એક દેશ શુદ્ધતા થઈ. જેટલો પોતાનો ઉપયોગી જ્ઞાનની સંભાળ થઈ, સ્વરૂપની સંભાળ થઈ, ત્યાં એટલી શુદ્ધતા પણ થઈ. આંશિક સંભાળ છે ત્યાં આંશિક શુદ્ધતા છે, કેમ કે એમાં ક્રમ પડે છે. જ્યારથી શુદ્ધતા શરૂ થાય છે ત્યારથી શુદ્ધતા ક્રમશઃ શરૂ થઈને વૃદ્ધિગત થઈને પૂર્ણ થાય છે, એ પ્રકાર આવે છે. અને હવે પાંચમા સ્થાનમાં અપ્રત્યાખ્યાન સંબંધી રાગાદિક ગયા તેટલી અશુદ્ધતા ગઈ અને સ્થિરતા ચડતી ગઈ. ત્યાં એક દેશ સ્થિરતા થતા એક દેશ સંયમ નામ સ્વરૂપમાં જેટલી સ્થિરતા તેટલો પરમાર્થ સંયમ, જેટલો પરમાર્થ સંયમ એટલો આપોઆપ વ્યવહાર સંયમ. કેમ કે રાગ થતો નથી, રાગ થતો નથી તો રાગના વિષયમાં પ્રવૃત્તિ પણ થતી નથી, એટલે બાપના ત્યાગ તરીકે દેખાણો. મૂળમાં પરમાર્થ સંયમ છે, સ્વરૂપમાં સ્થિરતા થઈ અને સ્વરૂપમાં સ્થિરતા થઈ એટલી વિતરાગતા વધી, વિતરાગતા જેટલી વધી એટલો રાગનો અભાવ થયો, જેટલો રાગનો અભાવ થયો એટલી રાગની પ્રવૃત્તિમાં સહજપણે પ્રકાર ઉભો નથી થતો, એને વ્યવહાર સંયમ કહેવામાં. એ પ્રકારે પાંચમા સ્થાનથી શરૂઆત થાય છે.
પડે નહીં એવું છે, વિખ્યાત ન થાય એવું છે.
અગિયારમા સુધી પડવાની જગ્યા છે, એ તો પાંચમે આવી ગયો, પછી છઠ્ઠે સાતમે આવી ગયો, પછી આઠમે નવમે દસમા સુધી આવી ગયો, અને આગળ અગિયારમાં આવ્યો તો પછી પાછો પડવાની સ્થિતિ અગિયારમા
સુધી. હા,
કહ્યું એ કે અપ્રત્યયકાન સંબંધી રાગાદિકનો અભાવ થયો, રાગનો અભાવ થયો અને શુદ્ધતા થઈ, અશુદ્ધિ એટલે નાશ પામે, એટલે એટલો વિકલ્પ જાય, જેટલી વિતરાગતા એટલો રાગનો અભાવ. જેમ જેમ એમાં અગિયાર
પગથિયા,
જેટલી સ્થિરતા એટલો પગથિયો આગળ, જેટલી સ્થિરતા એટલો પગથિયો આગળ, અને એટલા વિકલ્પ છૂટી જાય. જેટલા વિકલ્પ છૂટે વિકલ્પ ઉત્પન્ન જ ન થાય, છૂટી જાય એટલે શું, ઉત્પન્ન જ ન થાય. ઉત્પન્ન થાય એટલે એની પ્રવૃત્તિ ક્યાંથી થવાની, જે વિકલ્પ ઉત્પન્ન થયો એની પ્રવૃત્તિ ક્યાંથી થવાની? પ્રવૃત્તિ તો વિકલ્પ તીવ્ર થયા પછી શરૂ થાય છે. સામાન્ય વિકલ્પ માં પ્રવૃત્તિ નથી થતી. મનમાં સામાન્ય વિકલ્પ આવે, બાર વાગ્યા ખબર પડી કે ભૂખ લાગે તો તરત મને ખાવા જઈએ છીએ, એવું નહીં થાય. કાંઈ અડધી કલાક ખોલવા જાય, કાંઈ વાંધો નહીં. વિકલ્પ આવે ખાવાનો તો કઈ પ્રવૃત્તિ નહીં થાય. ખરેખર ભૂખ લાગી હોય હવે જમી લઈએ આપણે, હવે મોડું કરવું. પ્રવૃત્તિ તો તીવ્ર વિકલ્પ થાય, મન વિકલ્પમાં તો પ્રવૃત્તિ થાય. તો વિકલ્પ જ ન ઉત્પન્ન થાય તો પ્રવૃત્તિ ક્યાંથી થાય? મંદ વિકલ્પ ને પ્રવૃત્તિ નથી તો તીવ્ર વિકલ્પ પ્રવૃત્તિ ક્યાં થાય? વિકલ્પ જ નથી એને પ્રવૃત્તિ ક્યાંથી થાય? એટલે જેટલો જેટલો વિકલ્પ ગયો, વિકલ્પની પ્રવૃત્તિ ગઈ સ્વભાવ થઈ, એટલો બાહ્ય ત્યાગ દેખાય છે એને વ્યવહાર સંયમ કહે છે. અને જેટલી સ્વરૂપ સ્થિરતા થઈ એને પરમાર્થ સંયમ કહે છે. રાગમાં બુદ્ધિપૂર્વક નો રાગ છઠ્ઠા સુધી અને અબુદ્ધિપૂર્વક નો દસમા સુધી, અગિયારમાં ઉપશમ છે અને બારમાં ક્ષય છે. ચારિત્ર છે પછી રાગ બારમાં ભલે ઓછો હોય પણ એ ઓછા સમય માટે રાગ નથી. ચારિત્ર થઈ ગયું એટલે રાગ ના ક્ષય થયો ત્યાં, રાગ ક્ષય થઈ ગયો ત્યાં, ઉપશમ થયો દસમા સુધી છે. સૂક્ષ્મ સાંપ્રાય સૂક્ષ્મ રાગ
દસમા વિકલ્પ માં તીવ્ર દુઃખ લાગવું જોઈએ. વિકલ્પ પાત્રતા છે,
મોક્ષ ની ભૂમિકામાં વિકલ્પ માં જે દુઃખ લાગે એ પાત્રતાનું કારણ છે. પાત્રતા હોય એને જ લાગે. વિકલ્પ માં દુઃખ ન લાગે તો સમજવું કે પાત્રતાનું ઠેકાણું નથી.
કોઈ પણ વિકલ્પ,
કોઈ પણ વિકલ્પ, અમુક માં તો અમુક બધાને લાગે છે. જે તીવ્ર આકુળતા વાળા વિકલ્પ છે એમાં તો ઘણા ને લાગે છે, પણ અમુક સારા લાગે છે એની સામે, પ્રતિપક્ષ ના સારા લાગે છે. એવું છે, વિકલ્પ માત્ર માલ
આવું છે. એમાં દુઃખ
લાગે
તીવ્ર,
જેટલી પાત્રતા પછી તીવ્ર લાગે તો ઘણી સારી પાત્રતા છે, ઓછું લાગે તો જરા ઓછી પાત્રતા, પણ છે દુઃખ એટલે લાગવું જોઈએ. દુઃખ દુઃખ છે એમાં દુઃખ ન લાગે તો જ્ઞાન આંધળું, જેમાં દુઃખ છે એમાં દુઃખ ન લાગે એ જ્ઞાન કે જ્ઞાન આંધળું. કેમ કે દુઃખ છે ને દુઃખ નહીં જોતો નથી. તમે એમ કહો કે આ ચીજ આટલી નજીક છે તો મને દેખાતી નથી ને, ઓલી છે જ મને દેખાય છે, વાત સાચી છે? આ ચીજ એક 6 ઇંચ નજીક છે તો મને નથી દેખાતી, મારા આંગળા 6 ઇંચ નજીક રાખું તો મને નથી દેખાતા કે આ 4 આંગળા છે, ને ઉલ્લા પણ આ 4 આંગળા દેખાડે છે મને દેખાય, વાત સાચી છે?
નહીં.
દુઃખ પર્યાયમાં કેટલું નજીક છે? દુઃખ તો પર્યાયમાં છે, કેટલું નજીક છે? એ નજીક નથી દેખાતું મને, બધું બાગ પાકે તો ગામ આખા ને ખબર પડે છે. મને દૂરની વસ્તુ બધી દેખાય છે, મારી પરી એમાં દુઃખ છે મને દેખાતું નથી. માટે શાસ્ત્રમાં તમે કોઈ ગાથાનો અર્થ કરેલો, શાસ્ત્ર પારંગત છે. દૂરની વસ્તુ મને જણાય છે પણ મારી વસ્તુ મને નથી જણાતી, નજીક છે એને. જ્ઞાની એમ કહે છે આ મૂંઢ છે, આનું નામ મૂંઢતા, કે પોતાની પર્યાયમાં દુઃખ છે એ પોતાને નથી જણાતો, અને શાસ્ત્રની મુક્તિ સૂક્ષ્મ 11મા સમજાય છે, બધી વાતો છે, ખરેખર એને કઈ સમજાતું. દુઃખ ને દુઃખ નથી સમજતો, દુઃખ તો સ્થૂળ છે. જે દુઃખ ને દુઃખ નથી સમજતો એ બીજી સૂક્ષ્મ વાતોના સ્વભાવને સમજે છે, એ વાત રહેતી નથી. આમ છે વાસ્તવિકતા, તો આમ છે. પછી કલ્પના એના ઘોડે ગમે તેમ ચડે મને, એટલે આ વાસ્તવિકતા. રાગાદી પરિણામ રૂપે દેખવું જાણવું છે, ત્યાં વિશેષ અશુદ્ધતા છે. સામાન્ય પદની દશા પર દેખે જાણે છે ત્યાં સુધી સામાન્ય અશુદ્ધતા છે. ચોથા ગુણ સ્થાન વાળાને એક દેશ ઉપયોગની સંભાળ પાંચમા સુધી આવી ગયા. જેટલો વિતરાગતા થઈ સ્થિરતા વધી, પરોક્ષ સ્થિરતા, એટલો સંયમ નામ પામ્યો. છઠ્ઠા ગુણ સ્થાનમાં પ્રત્યાખ્યાન આવરણ સંબંધી રાગાદિકનો અભાવ છે અને સ્થિરતા વિશેષ થઈ. સકળ આતુરતાનું કારણ સકળ પાપ છે, અહીંયા સ્થિરતા વિશેષ થઈ. સકળ ઘણી આતુરતાનું કારણ ઘણું પાપ છે, તેનો અભાવ થયો. સકળ સંયમ કે છે ને, એ સાબદી યોગ રહેતો, પાપ નથી, બધું પાપ જાય છે. છઠ્ઠા ગુણસ્થાનથી પાપના પરિણામ નથી થતા, પાપના પરિણામ નથી થતા, કે પાપ અંગેની બધી આકૃતા આવી ગઈ. મુનિને પાપના પરિણામ નહીં હોવાથી એ અંગેની કોઈ આકૃતા, અશુભ પરિણામ યોગ્ય કોઈ આકૃતા મુનિને નથી. એટલી શાંતિ છે, ઘણી શાંતિ છે. ભૂખ લાગે પણ પાપના પરિણામ ન થાય, આહાર માટે નીકળે પણ પાપના પરિણામ ન થાય. જો ભૂખની વેદનાથી પણ પાપના પરિણામ ન થાય, તો પછી બીજા કોઈ ઠંડી ગરમીથી પાપના પરિણામ થવાનું તો પ્રશ્ન જ નથી રહેતો. આ તો બહુ ઊંડા વિચાર કરવા જેવા બધા વિશે. જ્ઞાનમાં ટૂંકામાં લખી નાખ્યું, સકળ આકુલતાનું કારણ સકળ પાપ છે, અને સકળ પાપ ગયું. અહીંયા સર્વ સાબદ યોગનો ત્યાગ થયો એટલે સકળ પાપ ગયું, એનો અભાવ છે. પણ અશુભ ભાવ એવો ગમતારૂપ થઈ ગયો કે દુર્ગતિના કારણ રૂપ પાપ બંધ થતો નથી. કોઈ જૂની દશા આવે અને એને દુર્ગતિ થાય એ બનતો નથી. ચોથા ગુણ સ્થાને છે, પેલા એવું થઈ જાય જૂની દશામાં, એવું જૂની દશા એ પહોંચે એને આયુષ્યમાં બંધ ન પડ્યો પૂર્ણ કરે સાધના, અધૂરી રહે તો નિયમથી દેવલોકમાં જાય, બીજું પ્રકાર જ નથી. કેમ કે સકળ પાપનો નાશ કરી શકે છે. જેમ સમ્યક દ્રષ્ટિ ને અશુભ ઉપયોગ હોય તો પણ આયુબંધ વિકળે ન પડે, કુદરત ની રચના જેવો. આ દ્રવ્ય નો સ્વભાવ છે, અશુભ ભાવ છે. આયુ બંધ નથી હોય તો અશુભ ભાવ હોય એ વખતે એને આયુ બંધ ન પડે, શુભ આયુમાં બંધ ન પડે, એવી વ્યવસ્થા છે. એમ નહીં હોય મનુષ્ય પછી ભાવ વાક્ય હોય તો દેવ ન જ ભાવ આવે, બીજું એને કોઈ દુર્ગતિનો બંધ, સકળ પાપનો નાશ. દુર્ગતિના કારણ બાપ પાપ બંધ થતો નથી. જેટલી વિચ્છેદ ગયો એટલું વિચ્છેદ ગયો ને, તો કરણામ વિચ્છેદ છે કે નહીં? ત્યાં શુદ્ધ મુખ્ય છે અને શુદ્ધ ગૌણ છે. શુદ્ધ ગુણ હોવા છતાં પણ તે મુખ્યતાને દોરે છે, તેથી મુખ્યજીને જેવું જ કામ કરે છે. શુદ્ધ ગુણ હોવા છતાં પણ તે બલિષ્ઠ છે. છઠ્ઠા ગુણ સ્થાન, છઠ્ઠા ગુણ સ્થાનમાં શુદ્ધ મુખ્ય છે અને શુદ્ધ બુદ્ધિપૂર્વક મોરાદ થાય છે ને, તો પણ બળવાન શુદ્ધ છે. શુદ્ધનું બળવાન ઘણું નથી એમ કહે છે. પણ બાળક સ્મૃતિ બુદ્ધિમાં મુખ્યતા પરિણામને છઠ્ઠા ગુણ સ્થાને જોવામાં આવે છે. છતાં પણ જે પરિણતિની શુદ્ધતા છે એ બળવાન છે. છઠ્ઠા ગુણ વાળાને ભેદ જ્ઞાનના વિચારમાં, ભેદ જ્ઞાનનો પ્રયોગ ચાલુ હોવાથી શુદ્ધ ઉપયોગ સાતમું જલ્દી થાય છે. અંતર્મુર્તમાં સાતમું આવી જાય છે, એટલે એનું શુભ છે એ ટકતું નથી. શુભ શુભ વિકલ્પ છે એનો સ્વભાવ ટકતો નથી. આમ તમે લેશિયા મૂકવાનું નથી, એની નીચેની ત્રણ લેશિયા તો મૂકીને હોય જ નહીં. કૃષ્ણનીલને કાપવું તો આવે જ નહીં. બીજું બધું એમને શુકલ લેશિયા હોય, છતાં પણ એને શુભ પરિણામમાં એટલી ચિકાસમાં સતત સાથે ટકી ન શકે. રસ ન લંબાય, શુભ ન રસ ન લંબાય, શુભ શુદ્ધતાનો સાતમામાં આવી જાય છે. શુભ ઉપયોગમાં ગર્ભિત શુદ્ધતા છે, તેથી સાતમાનું સાધક છઠ્ઠું છે. એ શુભ ઉપયોગમાં જે છઠ્ઠે શુભ ઉપયોગ છે એમાં પણ એટલી શુદ્ધતા છે કે છઠ્ઠું સાધક છે ને સાધમો સાધ્ય છે. સાધ્ય સાધકમાં લાગુ પડ્યો ટકે નહી. અથવા મુનિરાજને છઠ્ઠા ગુણ સ્થાને પુરુષાર્થ એટલો વર્તે છે કે છઠ્ઠામાં નહીં રોકાય, સાતમા મારું દુષણ કરવું. આમ તો એક જ કામ માટે મુનિરાજ દીક્ષા લીધીને નિર્દશામાં આવ્યા, એટલે તો પૂર્ણતા લેવા કેવળ જ્ઞાન લેવા જ નીકળ્યા છે. એને પંચમાવ્રત પાળવા નીકળ્યા છે, પોતાનો ઉદ્દેશ જીવવા નીકળ્યા છે, કે શાસ્ત્ર રચના કરવા નીકળ્યા છે, એ પ્રશ્ન નથી. વિકલ્પ લંબાઈ જાય ને થઈ જાય એ બીજી વાત છે, શાસ્ત્ર લખાઈ જાય એ બીજી વાત છે. એ તો કેવળ જ્ઞાનનો પુરુષાર્થ માંડ્યો છે, કેવળ જ્ઞાનનો પુરુષાર્થ જે લેવા માટેની જે એની તૈયારી હોય એ તૈયારીમાં પડ્યા. અહર્નિશ રાત્રે એનો દિવસ, રાત્રે બીજી કામ નથી, દિવસે બીજી કામ. ધ્યાન જ્ઞાન 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 ધ્યાન સેવા બીજી પ્રવૃત્તિ નથી, છતાં પૂરો પુરુષાર્થ ન ચાલે તો દેવલોકમાં જાય. બસ લેવા એ નીકળ્યા છે કેવળ. તેથી સાતમાનો સાધક છઠ્ઠું છે. મુમુક્ષુતામાં શરૂઆત કરી છે એવી. સાચું મુમુક્ષુપણ ત્યાંથી શરૂ થયું છે, એટલે જ્યાં સુધી પૂર્ણતા નહીં થાય ત્યાં સુધી ભોગવાડી ને નહીં. મને દશા આવશે તો હવે મુનિગુણો આવી ગયું વાંધો નથી, એમ નથી. સુદર્શન ચક્ર સમ્યક દર્શન નું આવી ગયું એટલે પગ વાળીને બેહે નહીં. એનું નામ પૂર્ણતાનું લક્ષ્ય, લક્ષ ફરે ન ફરે એનું નામ લક્ષ, ફરે તો એનું નામ લક્ષ નહીં. છઠ્ઠા ગુણ સ્થાને ક્રિયા અને ઉપદેશ હોય છે, પરંતુ વિશેષ સ્થિરતાને લીધે ત્યાં સકળ રીતે સંયમ નામ પામે છે. સ્થિરતા ગુણી છે, પરિણતિ પણ તીવ્ર છે, માટે છઠ્ઠા ગુણ સ્થાને પણ સકળ સંયમ એમ કહેવામાં આવે છે. ખરેખર તો પરમાર્થ સંયમ સાતમે છે, છઠ્ઠે તો વિકલ્પ છે, અસંયમ છે ને પ્રમાદ છે, તો પણ એક ન્યાય એને સકળ સંયમ છે એમ કહેવામાં આવે છે. સાતમા ગુણ સ્થાનથી શરૂ કરીને આગળ આગળ વિતરાગતા નિર્વિકલ્પ સમાધિ વધતી ગઈ, ક્યાંય વિકલ્પ નથી થતું. નિર્વિકલ્પ સમાધિ વધતી ગઈ, અભૂતિપૂર્વકનો રાગ છે. નિષ્પ્રમાદ દશા થઈ, પોતાના સ્વભાવનો રસાસ્વાદ મુખ્ય થયો, તો એકલો ચૈતન્ય રસ છે એના પૂરમાં આવી ગયા છે, અંદરથી પૂર ઉપડ્યું છે અને વધતા વધતા ગુણ ગુણસ્થાન અનુસાર એ વધતો જાય છે અને અંતર્મૂર્તમાં તો એ તોડી શકે છે. એ રીતે અનંત સંસારનો નાશ થઈ જાય છે. આ પ્રકારે અનંત સંસારનો નાશ થઈ જાય છે. મનમાં વિસ્તાર કરો, મનની ભૂમિકાનો વિસ્તાર કરો.
परम कृपाळु श्री सद्गुरुदेवनो जय.